श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। ओम घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो। बोलो स्वामी नारायण भगवान की जय। हरि कृष्ण महाराज की जय। घनश्याम महाराज की जय। लक्ष्मी नारायण देव की जय। नर नारायण देव की जय। गोपीनाथ जी महाराज की जय। मदन मोहन जी महाराज। वाला भक्तजनों, भगवान श्रीहरि ने अपना पर अपरंपार कृपा, सनातन धर्म धुरंधर धर्म मार्तंड 1008 आचार्य श्री अजिंद्र प्रसाद जी महाराज एवं लाखों लोगों ना हेड़ा ना हार समान, लाखों लोगों ना जिमने दिल जीत्या छे, सारे संप्रदाय नु जे दभक्तु हृदय कहवाय एवा भव्य आचार्य पूज्यपाद लालजी महाराज श्री एमना रूढ़ आशीर्वाद थी अने पूज्यपाद स्वामी એમનું પ્રેરણાબળ અને સંકલ્પ, તમામ સંતો ભક્તોનો સાથ સહકાર અને મહેનત, જેમના કારણે આવી સુંદર સરસ મજાની 15મી સત્સંગ છાવણીનું આયોજન થયું. ખરેખર છાવણી વસ્તુ બહુ અદ્ભુત છે. હમણાં જ અમે લંડનથી પૂજ્યપાદ લાલજી મહારાજ સાથે, પૂજ્યપાદ મોટા સ્વામી મહાપુરુષ સ્વામી ગઢડાથી બે સંતો, એસપી સ્વામી ચપિયા સ્વામી વગેરે સંતો લાલજી મહારાજ સાથે જ્યારે ઇંગ્લેન્ડ ગયા હતા, એ વખતે ઇંગ્લેન્ડના ભક્તો એવું કહેતા હતા કે ખરેખર સ્વામી છાવણી ન ભરણે ત્યાં સુધી જીવનમાં કચાશ રહી જાય છે. એક વખત છાવણી ભરણે એ આત્મા ખરેખર મહાબળિયો થઈ જાય છે, એના જીવનમાં ખરેખર બળ આવી જાય છે. જ્યાં સુધી છાવણી નથી ભરી ત્યાં સુધી હૃદયમાં કચાશ રહેતી હોય છે, પણ છાવણી એક એવી અદ્ભુત ચીજ છે જેના દ્વારા આપણા હૃદયમાં અદ્ભુત બળ પ્રેરે છે. છાવણી છે ને, છાવણી એટલે એક પ્રકારની સ્કૂલ છે. શું છે? જવાબ તમારે આપવાનો. શું છે? આ સ્કૂલ છે. કારણ કે અહીંયા આપણે બેઠા છીએ, આ છાવણીમાં આપણે કરવાનું શું છે? કયો છાવણીમાં એ આપણે તપાસ કરવાનો છે કે આપણને કેવા સંકલ્પ થાય છે, કેવી વાસનાઓ છે, આપણે ક્યાં હલવાના છીએ, આપણને હું વધારે વાલું છે, આપણા મનની વૃત્તિઓ ક્યાં અટકી પડી છે, આપણું મન ક્યાં ખેંચાય છે, આપણને વધારે લગ્ન શેમાં છે, આપણને પરમાત્મામાં લગ્ન છે કે જગતના પદાર્થોમાં લગ્ન છે, આપણું તાન કઈ જગ્યાએ છે, આપણા દુનિયામાં કંઈક થઈ જવું છે કે પછી અક્ષરધામના મુક્ત થવું છે, એ તપાસવા માટે આ છાવણી છે. અને છાવણી તો એના માટે છે, કોના માટે, કે જેને કંઈક કરી છૂટવું છે, જેને કંઈક કરી છૂટવું છે એના માટે આ છાવણી છે. અને છાવણીમાં એવો આનંદ આવશે, એવો આનંદ આવશે, તમે બધા એ છાવણીઓ ભરી જ છે એટલે તમને બધાને અનુભવ છે. સત્સંગ છાવણી વગર જીવનનું ઘડતર ન થાય. છાવણીની એ તાકાત છે, છતે દેહ બ્રહ્મરૂપ કરી મૂકે. આઠ આઠ દિવસની સત્સંગ છાવણી ખરેખર સાંભળશો ને તમને એમ લાગશે કે નહીં, અમે અમારી જિંદગીની કંઈક અમૂલ્ય કમાણી કરી છે. આનો કેફ આખું વર્ષ રહેશે. છાવણી તો ખરેખર આપણને ભગવાનની અંદર જોડી દે છે, અને એટલા માટે આ છાવણીમાં છે ને ઉપર બધી મલાઈ આવી હોય તર તર, છાવણીનો આનંદ જ છે, છાવણીનો આનંદ જ છે. અહીંયા જે વાતો થાય છે બધી એલફેલ વાતો નહીં હોય, આ તો બધી હાઈ કક્ષાની વાતો હોય. આનો આનંદ, આની મોજ, આનો કેફ એ કંઈક જુદું હોય છે. આઠ આઠ દાડા કેમ જશે ખબર નહીં પડે. જગતને ભૂલવું નહીં પડે, આપોઆપ જગત ભૂલાઈ જશે. જગતને ભૂલવા માટે માણસો કેટલો દાખલો કરે છે. તમે તમામ શાસ્ત્રો વાંચો, તમામ શાસ્ત્રોનો આખરી મિનિંગ એટલો જ તમને જોવા મળશે કે બસ જગત ભૂલો, જગત ભૂલો અને જગદીશને સંભાળો. એ કરવા માટે જ તમામ સાધનો છે. ચાહે વ્રત કરીએ, ચાહે તપ કરીએ, ચાહે યોગ સાધના કરીએ, તમામ સાધનોનું ફળ આખીર હોય તો બસ જગતને ભૂલવા માટે છે. અનંત કાળથી આ જીવાત્માએ જગતનું જ સ્મરણ કર્યું છે, અને પરિણામે એનામાંથી જન્મ મરણ અને સંસ્કૃતિ ટળ્યા નથી. આપણે બીજી અનેક કથાઓ સાંભળીશું, એક બે ની અનેક કથાઓ, પણ આ કથા જેવી તો એ કે નહીં. શા માટે? કારણ કે આ છાવણની અંદર તો ભાઈ આમાં હાઈ કક્ષાનું જ્ઞાન પીરસવામાં આવે છે. અહીંયા લો લેવલની વાતો થતી હોતી નથી, અહીંયા તો હાઈ કક્ષાની વાતો થતી હોય છે. અહીંયા ધર્મ અર્થ ને કામ પરાયણ વાતો નથી થતી, પણ અહીંયા કેવળ મોક્ષ પરાયણ વાતો થાય છે, મોક્ષ પરાયણ વાતો થાય છે. અનેક જન્મના જે જીવાત્માના પુણ્ય ઉદય થયા હોય, એક બે નહીં અનેક જન્મના, એ આત્માને ખરેખર આવી સત્સંગ સાવણીની અંદર લાભ મળતો હોય છે. હું તો એમ કહું છું કે અહીંયા બેઠેલા આત્માઓ ખૂબ ભાગ્યશાળી છે. ભારતની વસ્તી એક અબજની છે, કેટલી છે? અબજોમાંથી અહીંયા બેઠેલા છે ને એ ખરેખર મહાન ભાગ્યશાળી છે. કારણ કે અહીંયા તો અક્ષરધામમાં જવા માટેની બધી વાતો થાય છે. વ્યાસ ભગવાને 17 પુરાણોની રચના કરી, પણ 17 પુરાણની અંદર કેવળ બસ આ લોક અને બસ માયાના પરની જે અંદરની જે વાતો, એ જ બધી વાતો લખી, એ સુખોની જ વાતો લખી. પણ જે અંતિમ સાર કહેવાય એ વાત ન લખી હોય, અને પરિણામે વ્યાસ ભગવાનને 17 પુરાણની રચના કરવા છતાંય શાંતિ નહોતી. પણ નિષ્કુળાનંદ સ્વામી આપણને એવી મલાઈ કાઢીને આપી છે, એવી મલાઈ કાઢીને. જગતનો જીવ હોય તો એને મનમાં એમ થાય કે વળું સ્વામી આમાં આ હું લખ્યું બધું, આમાં હું, એને કારણ કે એની સ્થિતિ નથી, એની કક્ષા નથી. નાનું એવું બાળક હોય ને, એને તમે ઘારીનું ભોજન આપો તો એ ઘારીનું ભોજન એ પચાવી નહીં શકે. એમાં હરિસ્મૃતિ ગ્રંથ છે તો એ કેવળ ઘારી છે, ઘારી એકલી ઘારી છે. જગતનો જીવ જો આમાં આવી ગયો હોય ને તો એને તો કંટાળો બહુ ચડે ભાઈ. એને મનમાં એમ થાય કે આવડા શું બધા કરે છે, આ બધી શું વાતો કરે છે, આમાં કઈ દ્રષ્ટાંત કે દાખલો કે બીજું ત્રીજું તો કઈ દેતા નથી, આમાં તો બસ નકરી મૂર્તિનું ધ્યાન કરો ને આ ભગવાનના પગ ને આ ભગવાનના નખ ને આ ભગવાનની આંગળીઓ ને આમાં હું એમ. પણ નિષ્કુળાન સ્વામીને એવું ન થયું કે ભાઈ હું આવું લખું છું ભાઈ પગની આંગળીઓ ને આ ઝીણું ઝીણું બધું વર્ણન કરું છું ચિહ્ન ને તિલનું, આમાં બધાને કંટાળો આવશે તો કેમ એમ ન થયું. એનું કારણ સ્વામીને ખબર છે કે અંતિમ લક્ષ્ય તો અહીંયા પહોંચવાનું છે. આજ કરે તો ભલે, કાલ કરે તો ભલે, જન્મ બે જન્મ પાંચ જન્મ દસ જન્મ કે અબજ અબજો જન્મ ધારણ કરી કરી કરીને અંત તો ન્યા પહોંચવાનું છે. આ અંતિમ લક્ષ્યાંક છે, આ સાર વસ્તુ છે, સાર છે. સાર કોને કહેવાય ખબર તમને? દહીંનું સાર શું કહેવાય બોલો જઈ. એટલે આપણે મેં પહેલા શરૂઆતમાં વાત કરી હતી તમને કે ભાઈ આ છાવણી એટલે એક પ્રકારની શું છે કે ભૂલી ગયા તમે, આ શું છે? સ્કૂલ છે. આ કઈ કથા પારાયણ નથી, આ તો છાવણી છે. એટલે સાર કોને કહેવાય? દહીંનું સાર શું કહેવાય? માખણ. અને માખણનું સાર ઘી. એમ આ હરિસ્મૃતિ ગ્રંથ સને એ તો સારનું સાર છે ભાઈ, સારનું. તમામ શાસ્ત્રોને વલોવી વલોવીને અંતે નિષ્કુળાન સ્વામી આ સાર કાઢ્યો છે. અને એટલા માટે નિષ્કુળાન સ્વામી એક શબ્દનો પ્રયોગ કર્યો,
સારમાં સાર હરિની મૂર્તિ.
સારમાં સાર, સારમાં સાર શું છે?
હરિની મૂર્તિ.
એ જ જ્ઞાની, એ જ ડાયો, એ જ કવિ, એ જ પંડિત, એ જ પુરાણી, આ નિષ્કુળાન સ્વામીના શબ્દો છે. સ્વામી કે કોણ ડાયો આ જગતમાં? તો કે જેને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન છે, જેનું મન ભગવાનમાં રહે છે, એ જ ડાયો છે.
વ્યવહારિક કામમાં ડાયો, ભલે લોકમાં ચતુર ગણાયો, ધરે બુદ્ધિનું બહુ અભિમાન, પણ જો ન ભજે ભગવાન.
સત્પુરુષ ને સતશાસ્ત્ર જે છે તે તો તેવાને મૂર્ખ કહે છે. વ્યવહારિક કામમાં ડાયો, લોકમાં ભલે ચતુર. અરે આકાશમાં વિમાન કેમ નથી ઉડાડતો? અરે અનેક પ્રકારની શોધખોળો કેમ નથી કરતો? પણ શાસ્ત્ર એને જ્ઞાની નથી કહેતો. કેમ? એનું જ્ઞાન ગમે તેટલું હોવા છતાં એ માયામય છે, અને માયામય હોવાને કારણે જ્ઞાન એક દિન નાશ પામનારું છે. સાચું જ્ઞાન તો કેવળ આત્મા અને પરમાત્માનું જે જ્ઞાન છે, સાચું જ્ઞાન છે. એ જ્ઞાન એક વખત જીવાત્માને થઈ જાય છે તો એ જ્ઞાન ક્યારેય નાશ પામતું નથી. અને એટલા માટે નિષ્કુળાન સ્વામીએ લખ્યું કે એ જ ડાયો. કોણ બોલો જઈ? જેને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થયું, જેનું મન ભગવાનના સ્વરૂપમાં રહેતું થયું. મોટા સંતોની દ્રષ્ટિ તો જુઓ, મોટા સંતોની દ્રષ્ટિ તો જુઓ. આપણી દ્રષ્ટિ ક્યાં છે અને મોટા સંતોની દ્રષ્ટિ ક્યાં છે? મોટા સંતો કોને મહાન ગણે છે? ગોપાળાનંદ સ્વામી જ્યારે વડોદરા જતા ને ત્યારે ગાયકવાડ સરકારને મળાય કે ન મળાય એનો ગોપાળાનંદ સ્વામીને જરાય વસવસો ન થતો. પણ ગોપાળાનંદ સ્વામી જ્યારે વડોદરા ગયા હોય અને નાથ ભગતને ન મળવાનું હોય ને, તેથી ગોપાળાનંદ સ્વામીના હૃદયમાં એટલો બધો વસવસો થાય કે ઓહો કે હું વડોદરા ગયો અને નાથ ભગતને મળી ન શક્યો. કેમ? નાથ ભગતના ઘરમાં ફૂટી કોડીએ નહોતી હો, હાંડલા કુસ્તી કરતા હતા, હનુમાનજી હડિયું કાઢતા હતા, અને વામનજીનો વાહણો ફરતો હતો. પણ તેમ છતાંય ગોપાળાન સ્વામી જેવા મહાન સંતના હૃદયમાં એનું સ્થાન હતું. એનું કારણ નાથ ભગતના હૃદયમાં શું હતું? ભગવાન શ્રીહરિ હતા, ભગવાન શ્રીહરિ હતા. આ કથા આપણને એ શીખવાડે છે કે બસ જીવનનું અંતિમ લક્ષ્યાંક આ છે, આને સિદ્ધ કરજો, આને આ સિદ્ધ કરજો. એ સિદ્ધ ન કર્યું અને દુનિયામાં ગમે તેટલું સિદ્ધ કર્યું છે તો અંતે કાંઈ કામમાં નહીં આવે, અંતે કાંઈ કામમાં નહીં, અંતે સરવાળે જીરો હશે. એ જ જ્ઞાની છે, એ જ ડાયો છે, એ જ ચતુર છે, એ જ કવિ છે, એ જ કોવિદ છે, એ જ પંડિત છે, એ જ પુરાણી છે. કે બસ જેને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન છે, જેનું મન ભગવાનના સ્વરૂપ માર્યું છે, આપણે આઠ આઠ દિવસ સુધી બસ એ માટે અહીંયા ભેગા થયા છે. નહીં કે આપણે નવરા હતા ને અહીંયા ભેગા થઈ ગયા ને બસ આ સ્વામી ગોઠવે છે એટલે આપણે જવું તો પડે ને, એવું નથી. અહીંયા તો આપણે કંઈક કમાણી કરવા આવ્યા છીએ, એવી કમાણી કરવા આવ્યા છીએ કે આ કમાણી તો બ્રહ્માદિક દેવતાઓને પણ દુર્લભ છે. એને આવો ટાઈમ નથી છે, કારણ કે એ આ બ્રહ્માંડોનું સર્જન કરવામાં પડ્યા છે ભાઈ, બ્રહ્માંડોનું પાલન પોષણ કરવા, એને તો આપણા કરતા વધારે મોટી ઉપાધિ છે. એને હરી ભજવાનો ટાઈમ ક્યાં એટલો બધો? પણ આજે આપણે એટલા માટે ભાગ્યશાળી છીએ કે આપણને આજે અમૂલક અવસર પ્રાપ્ત થયો છે, અમૂલક અવસર પ્રાપ્ત થયો છે. અભ્યાસ એવો કરવો છે. કેવો અભ્યાસ કરવો છે બોલો જી? આપણે અહીંયા આવીને કેવો અભ્યાસ કરવો છે? હું કયો છું? એક પળ ભગવાન ન ભૂલાય એવો કેવો અભ્યાસ કરવો છે? હજી બરાબર બોલતા નથી. હે, એક પળ ભગવાન ન ભૂલાય એવો. આપણે આ દુનિયામાં અનેક પ્રકારનો અભ્યાસ કર્યો છે, અનેક જન્મથી, હા, અનેક વખત ડોક્ટરો થયા છું એવો અભ્યાસ કર્યો છે, અનેક વખત એન્જિનિયર થયા છું, હા, ડોક્ટર થયા છું, વકીલ થયા છું, અરે રાજાએ થયા છું એવો બધો અભ્યાસ કર્યો, અરે ઇન્દ્ર થયા છું, બ્રહ્માએ થયા છું, પણ આવો અભ્યાસ ક્યારેય નથી કર્યો. એ અભ્યાસ આજે આપણે કરવાનો છે. આઠ આઠ દિવસ સુધી આ અભ્યાસ કરવાનો છે. આપણે એવો અભ્યાસ કરવાનો છે કે અક્ષર મુક્ત થઈ જવાય. આઠ દિવસ પછી આપણે જયારે ઘરે જઈએ તેમ લાગવું જોઈએ કે નહીં, ખરેખર આ છાવણીમાં ગયા પછી મુક્ત બની ગયું, મુક્ત બની. અહીંયા તો છાવણી લાગી જશે, છાવણીઓ, છાવણીમાં ખબર પડે ને, છાવણી લાગે એટલે ખબર પડે કે આ કેટલા, હા, કેટલાની સાઈઝનો હીરો હશે, હીરાના વાળાને બધાને ખબર હોય. એટલે આ છાવણીમાં આવું એ કઈ જેવું તેવું કામ નથી. અહીંયા તો સુરવીર હોય બેસી શકે. કોણ? હે, તમે બધા સુરવીર છો કે ફોસી છો? સુરવીર, કારણ કે ભાઈ અહીંયા તો અખંડ અથોડા જ પડવાના. શું થવાનું? હા, અહીંયા તો અખંડ અથોડા જ પડવાના ભાઈ. હા, અહીંયા તો સુરવીર હોય એ ગાજી લે, બાકી કે કહો ભાઈ અહીંયા આવું તો છે સહન થાય. હાલો હાલો હાલો, ભાગો ભાઈ ભાગો, આમાં તો બીજું કઈ આવતું જ નથી કે ભાઈ. ધ્યાનની ને જ્ઞાનની ને વૈરાગ્યની ને ભક્તિની ને ભગવાનના જોડવાની બધી વાતો છે. અને આ દાખલો જીવાત્માએ ક્યારેય કર્યો નથી. પેલો વહેલો આદર છે એટલે કઠણ તો પડે. માર્ગે ચાલેલા જે માર્ગે હાલ્યા હોય ને એ માર્ગ કઠણ ન પડે, પણ જે માર્ગ પહેલું વહેલું હાલવાનું હોય એને કઠણ તો પડે. એટલે આ કામ શૂરવીરનું છે ભાઈ, કારણ કે આપણે પદવી બહુ મોટી લેવી છે. આ લોકોની અંદર કોઈક માણસને રાજ્ય સત્તા પ્રાપ્ત કરવી હોય તો એના માટે એને લડવું પડે છે, રણ મેદાનમાં જવું પડે છે, યુદ્ધ ચડવું પડે છે. એમ આપણે એક પ્રકારનું યુદ્ધ હાજર્યું છે. કોની સાથે? માયા સામે. આપણું લક્ષ્યાંક છે, આપણું લક્ષ્યાંક શું છે? ભગવાનની મૂર્તિ, એમાં વચ્ચે આડરૂપ કોણ છે? માયા છે ભાઈ. આ અહીંયા બેઠા હોય ત્યાં વળી એમ થાય કે ઘરે શું આવતું છે, અહીંયા બેઠા બેઠા ધંધાના વિચાર થવા માંડે, મનમાં વિચાર કરતા ભગવાનનું ચિંતન કરવું છે, પણ કરવા જઈ ચિંતવન ભગવાનનું થવા માંડે, ઘરનું ધંધાનું બિઝનેસનું સમજવાનું કે ભાઈ માયા અડી ગયા, એ માયા સામે યુદ્ધ લડવાનું છે માયા સામે. અને ભાઈ યુદ્ધે ચડવું હોય ત્યાં ફોસીનું કામ નથી, પણ કોનું કામ છે? શૂરવીરનું. આ યુદ્ધે ચડવું હોય, આ લડવા જવું હોય ત્યાં તો શૂરવીર જોઈએ. આ લાડવા ખાવા લઈ જાવ એના ગમે ને લઈ જાવ, હે હાલો ભાઈ વાંધો, ત્યાં કઈ શૂરવીરતાની જરૂર નથી. પણ ભાઈ અહીં તો લડવા જવાનું છે. કોની સામે? તો કે માયા સામે. માયા સામે લડી સંકલ્પ વિકલ્પોને ટાળી અને આખિર ઈશ્વરના સ્વરૂપમાં લીન થવાનું છે, કટિબદ્ધ બનવાનું છે. કારણ કે આ છાવણી છે, આમાં તો ભાઈ છાવણી એટલે ભજનનો અખાડો. હમ, ભજનનો અખાડો. આ ભજનનો અખાડો, આમાં તો ખરેખર મન દેન જો ખરેખર એકાગ્ર ચિત્તે આ છાવણી આઠ દી ભરી હોય તો બેડો પાર થઈ જાય, બ્રહ્મરૂપ થઈ જાય. કારણ કે જો આ યજ્ઞ નથી, યજ્ઞ છે આ ઉત્સવ નથી, આ કથા નથી, આ પારાયણ નથી, હે આ તો છાવણી છે ભાઈ. છાવણી, છાવણી એટલે ભગવાનમાં જોડાવા માટેની એક આયોજન પદ્ધતિ છે, જોડાવા માટેની આયોજન પદ્ધતિ છે. ખરેખર જો દાખલો કરશો ને તમને લાગશે કે નહીં, અમે મહામોટી કમાણી કરી. આમાંથી આપણને શીખવા મળશે કે ભગવાનના સ્વરૂપમાં કેમ લીન થવું, જગતમાં રહ્યા પછી પણ આપણે જગતમાંથી પણ ભગવાનને કેમ પ્રાપ્ત કરવા, જગતમાં રહ્યા પછી પણ ભગવાનને કેમ પ્રાપ્ત કરવા, એ આપણને છાવણી શીખવા. અદભુત છાવણી છે. જગતનો કોઈ પણ પદાર્થ તમને દેખાય એમાં પણ ભગવાનને વણી લેવાય, એમાં પણ ભગવાનને વણી લેવાય, એવી આપણને આ છાવણી દ્રષ્ટિ આપશે. કે આવી દ્રષ્ટિ કેળવો કે તમે દરેક ક્રિયામાં તમને પરમાત્માની સ્મૃતિ રહેશે. પરમાત્માની સ્મૃતિ રાખવા માટેની આ કથા, એનું નામ છે હરિસ્મૃતિ. એવી દ્રષ્ટિ આપણને હરિસ્મૃતિ કરાવશે, એવી દ્રષ્ટિ આપશે. દ્રષ્ટિ બહુ મહત્વની છે. ભગવાન અને ભગવાનના સંતો ભક્તોની દ્રષ્ટિ અલૌકિક હોય છે. દ્રષ્ટિ દ્રષ્ટિમાં કેટલો ભેદ હોય તમને સમજાવું. એક ગુલાબનું પુષ્પ હોય પણ એક માણસ એ ગુલાબના પુષ્પમાં એવો વિચાર કરશે કે આ પુષ્પ તો બહુ સારું છે પણ આમાં કાંટા બહુ છે. શું વિચાર કરશે? પુષ્પ તો બહુ સારું છે પણ માલમાં કાંટા બહુ છે. એમ એમ વિચાર કરી અને શોક પેદા થશે. જ્યારે બીજી વ્યક્તિ એવો વિચાર કરશે, કહો આવા કાંટા મધ્ય પણ કેવું સુંદર સરસ મજાનું ગુલાબ ખીલ્યું છે, એના મનમાં આનંદ થશે. જો બેના એંગલ જુદા છે. એક વ્યક્તિ એવો વિચાર કરે છે કે ભાઈ આ ગુલાબ સારું છે પણ આમાં કાંટા છે. એક વ્યક્તિ એવો વિચાર કરે છે આ કાંટા મધ્ય પણ ગુલાબ કેવું સરસ છે. એકને એમાંથી શોકની પ્રાપ્તિ થશે, એકને એમાંથી આનંદની પ્રાપ્તિ થશે. આનંદ અને અકળામણ એ મનના વિચારોમાંથી જ પેદા થતી હોય છે. એનું એક ગુલાબનું પુષ્પ જ્યારે ભગવાનનો ભક્ત જોશે ત્યારે ભગવાનના ભક્તના મનમાં એવો વિચાર આવશે, કહો કેવું સુંદર સરસ મજાનું પુષ્પ ખીલ્યું છે, આ પુષ્પ જો હું મારા ભગવાનના હાથમાં આપું તો કેવું સુંદર શોભશે. અને એનું એ ગુલાબનું પુષ્પ જ્યારે વિશે જીવ જોશે ત્યારે એને કંઈક જુદો સંકલ્પ થશે. દ્રષ્ટિનો ભેદ છે. ભગવાનનો ભક્ત છે, ભગવાનના સંત છે, આ જગતમાંથી કેવળ ભગવાનને જ પકડશે, દરેક સૃષ્ટિમાંથી પરમાત્માને જ પકડશે. અને એક વખત જીવાત્મા પરમાત્માના સ્વરૂપમાં ડૂબ્યો પછી એમાંથી એને બહાર આવવાનું મન થતું નથી. કારણ કે મૂર્તિ જ એવી છે, એટલે આપણે 8-8 દિવસ સુધી આ હરિસ્મૃતિ ગ્રંથને શ્રવણ કરશું. પણ મનમાં નક્કી કરજો, આ હું અગાઉ પડ એટલા માટે બાંધું છું, મનમાં ઠેરાવ કરજો કે બસ અમારે અખંડ ભગવાનના સ્વરૂપમાં મન રાખવું છે. આ ગ્રંથની અંદર કેવળ ધ્યાન જ છે. શું છે? કેવળ ધ્યાન, કેવળ ધ્યાન, સાંગ ધ્યાન, સલીલ ધ્યાન, આવું જ આવશે. અને ભગવાનના સ્વરૂપમાં જોડાવા માટે મહારાજે પણ વચનામૃતમાં લખ્યું ને, ભગવાનના ચરિત્ર રૂપી જાળાને વિશે મનને ગૂંચવી મેળવું. શું શબ્દ વાપર્યો? ચરિત્ર રૂપી જાળાને વિશે, આમાં ભગવાનના ચરિત્રો આવશે, એમાં મનને ગૂંચવી મેળવું. ગૂંચવું કોને કહેવાય? નીકળે નહીં એને શું કહેવાય? ગૂંચવી મેળવું. રાખેલું હોય તો પાછું હાલતું થાય, પણ ગૂંચવ્યું હોય ને એ ક્યારે નીકળે નહીં. આપણે એટલો જ ફેરફાર કરવાનો, આપણે ગૂંચવું તો આપણે છે, પણ શેમાં? ધંધામાં, બિઝનેસમાં, જગતના વ્યવહારમાં, એમાં ગૂંચવું છે. પણ એમાંથી જે ગૂંચવેલું છે એમાંથી કાઢી અને ગૂંચવું શેમાં છે? ભગવાનના સ્વરૂપ. એમાં ગૂંચવી મેળશું તો બેડો પાર થઈ જશે. જીવતા લાખના અને મૂવે સવા લાખના, એ ભગવાનના સ્વરૂપમાં મનને ગૂંચવા માટે આ સત્સંગ છાવણી છે. અદભુત નિષ્કુળાન સ્વામીએ આપણું મન ભગવાનમાં રહે એટલા માટે હરિસ્મૃતિ નામના ગ્રંથની રચના કરી છે. સ્વામી હવે અદભુત હરિસ્મૃતિ નામના ગ્રંથની રચના કરે છે. હવે મન તમે બધા ભગવાનમાં લગાડીને બેસજો. ગ્રંથનો પ્રારંભ સ્વામી કરે છે. ગ્રંથનો પ્રારંભમાં સ્વામી સૌ પ્રથમ દોહાથી શરૂઆત કરે છે. આ સ્મૃતિમાં, હરિસ્મૃતિ ગ્રંથમાં 7 ચિંતામણી છે. આ શું છે? નામે બહુ સ્વામી અદ્ભુત આપ્યું છે. હું હરિસ્મૃતિ નિષ્કુળાન સ્વામીની આ ખાસિયત છે. સાર સિદ્ધિ હોય ને તો એમાં એમાં શબ્દ આવશે. હું સાર સિદ્ધિ હોય કે વચન વિધિ હોય કે વાત હોય ને, તેમાં કડવું શબ્દ આવે. કારણ કે આ બધું કડવું જ આવે, એવો ઘા મારે. વચન લોપી જાણે સુખ લેશું રે, એ તો કેશું કહેવાને જો રહેશું રે. મંદમતી લોપે છે વચન લબાડ જઈને, આવા બધા શબ્દ આવે. કડવું જ લાગે કે બીજું કઈ? એમાં કડવું શબ્દ આવશે. પણ આ હરિસ્મૃતિ ગ્રંથમાં શબ્દ શું આવશે? ચિંતામણી. આમાં 7 ચિંતામણી છે. અને ચિંતામણી કોને કહેવાય? જે ચિંતવો, જે ચિંતવો એ પ્રાપ્ત થયો. ભગવાનની મૂર્તિ એ તો ચિંતામણી છે. અને એટલા માટે સ્વામીએ લખ્યું,
ચિંતામણી ઘણી ઘણી હરિ રે, ચિંતામણી ઘણી ઘણી હરિ રે.
કાલિકા સાધ ભાવ છે. કોઈ તમને પૂછે તમારી પાસે ચિંતામણી છે તો હું કહેવાનું? હા, અમારી પાસે છે. એક એક ની હાથ હાથ છે, હાથ હાથ. અહીંયા બેઠેલો સમાજ એટલા માટે ભાગ્યશાળી છે, બધા ચિંતામણી વાળો સમાજ છે. જેની પાસે ચિંતામણી હોય ને, જે સંકલ્પ કરે સિદ્ધ થાય. પણ ચિંતામણી રાખે તો પણ, જો અજ્ઞાન હોય, જ્ઞાન ન હોય તો ચિંતામણીને કાગળ કાકરો માની અને ફેંકી દે. આ ભગવાનના સ્વરૂપને ચિંતવાનું આવું મહા મોટું માધ્યમ છે. તાલીકા સાધ, આ તો અભ્યાસ કરવાનો છે ભાઈ. તમામ ઇન્દ્રિયો અંતકરને ભગવાનના સ્વરૂપમાં લગાડવાના છે. ચિંતામણી ઇન્દ્રિય દ્વારા ભગવાનના સ્વરૂપને ચિંતવવાનું છે. એ આ જગતમાં બીજું ત્રીજું તો અનેક જન્મથી ચિંતવતા જ આવ્યા છે, આજ નથી ચિંતવો. આ ચિંતવો તો બેડો પાર, ચિંતવા જેવા આ છે. અને એટલા માટે ભગવાન શ્રીએ પ્રથમ પ્રકરણના પહેલા વચનામૃતમાં લખ્યું, ભગવાનની મૂર્તિ છે ચિંતામણી તુલ્ય છે, જે ચિંતવે એ પ્રાપ્ત થાય. અખંડ વૃત્તિ રાખવા માંડે ને તો એને એમ થાય કે મારે અહીંથી ગોલોકના દર્શન કરવા તો ગોલોક દેખાય, વૈકુંઠના દર્શન કરવા તો વૈકુંઠ દેખાય, 14 લોકની રચના જોવી છે તો એ દેખાય, અક્ષરધામ જોવું છે તો એ દેખાય. જે સંકલ્પ કરે સિદ્ધ થાય ભાઈ, કારણ આ તો ચિંતામણી છે. માટે તાલી કે સાથ
હે ચિંતામણી ઘણી ઘણી હરિ રે,
ચિંતામણી ઘણી ઘણી હરિ રે,
તેની વાત કહી નથી જાતી રે, તેની વાત કહીએ શું ઘણી ઘણી રે,
સ્વામી કે ભગવાનની મૂર્તિ એ તો ચિંતામણી છે. અને આમાં આપણને નિષ્કુળાન સ્વામીએ 7 ચિંતામણી આપી છે. કેટલી સ્વામીએ તો આપણા પર કેટલી દયા કરી. એક ચિંતામણી માણસને નથી મળતી, અને એ ચિંતામણી કદાચ મળી હોય તો એ તો તમને માયાના અંદરના સુખો આપે, પણ માયા પરનું સુખ આપતી નથી. પણ નિષ્કુળાન સ્વામી આપણને જે ચિંતામણી આપે છે, એ સ્વામી એવી અદ્ભુત ચિંતામણી આપી છે કે આપણને માયા પરનું સુખ આપનારી ચિંતામણી છે. હાથ હાથ ચિંતામણી સ્વામી આપણને કૃપા કરીને ભેટમાં આપે છે. હવે સ્વામી આપણને પહેલી ચિંતામણી આપે છે. હવે એ ચિંતામણીનું નામ શું છે તમને ખબર છે? હા, કોક તો કોક તમને પૂછે તમારી પાસે ચિંતામણી, પણ ચિંતામણીનું નામ શું? નામ તો આવડવું જોઈએ ને. તો સ્વામી આપણને પહેલી ચિંતામણી આપે છે, અને ચિંતામણીનું નામ છે સ્વરૂપ ચિંતામણી. શું છે?
સ્વરૂપ ચિંતામણી.
પહેલી ચિંતામણીનું નામ સ્વરૂપ ચિંતામણી. લ્યો, તો સ્વામી સૌ પ્રથમ સ્વરૂપ ચિંતામણી આપણને આપે છે અને ગ્રંથનો પ્રારંભ કરે છે. ગ્રંથના પ્રારંભમાં સ્વામી સૌ પ્રથમ દોહાથી શરૂઆત કરે છે. શેનાથી? દોહાથી. હે એ મનોહર સુંદર મૂર્તિ, અને સહજાનંદ સુખ રૂપ રે, હે મનોહર સુંદર મૂર્તિ. મૂર્તિ કેવી છે? મનોહર. અને મનોહર કોને કહેવાય? મનને હરી લે. આ મૂર્તિ એવી છે કે ભાઈ મનને હરી લે. ભાઈ એક વખત આ મૂર્તિમાં મનને ઠેરાવે એનું ચિત્ત હરાઈ જાય. અદ્ભુત મૂર્તિ છે. અને એટલા માટે આ મૂર્તિ જ્યારે અયોધ્યાની બજારમાં નીકળતી ને, ત્યારે અયોધ્યાના જે નગરવાસીઓ હતા એના મન અને પ્રાણ હરાઈ જતા. અને એ કહેતા હતા, હું હે મન હર્યો રે મેરો, હે મન હર્યો રે મેરો, ઘન શ્યામ સુજાણ, ઘન શ્યામ સુજાણ.
તાલી કે સાથ હર્યો રે મેરો, મન હર્યો રે મેરો, ઘન શ્યામ સુજાણ, ઘન શ્યામ.
જોરસે તાલી. મૂર્તિ મન ને હરી દે એ ઘનશ્યામ અયોધ્યા ની બજારું માં નીકળે ને દેવ મંદિરે જાય ને ત્યાં દેવતાઓ બધા રાજી રાજી થઈ જાય. અરે એ મૂર્તિ માં એવું તો અદભુત આકર્ષણ હતું કે મંદિર ના પૂજારીઓના પણ મન એ ઘનશ્યામ ના સ્વરૂપમાં લલચાઈ જતા, મન ચોરાઈ જતું. અને મનમાં એમ તે કહો અને નિરખ્યા જ કરીએ અને જોયા જ કરીએ આ અખંડ આયા ના યારે. અને કાયમ ઘનશ્યામ આવે ને એટલા માટે એ પૂજારીઓ ઘનશ્યામ ને ફળ ફૂલ આપે કરવા લલચાવવા માટે. હો હા, મનમાં એમ થાય કે આ મૂર્તિના અમને અખંડ દર્શન થાય. દોરશે તાલી એ મૂર્તિને ધારો ને ગાઓ.
મન હર્યો રે મેરો, મન હર્યો રે મેરો, ઘનશ્યામ સુજાણ, ઘનશ્યામ સુજાણ.
મન હર્યો રે મેરો, મન હર્યો રે મેરો, ઘનશ્યામ સુજાણ, ઘનશ્યામ સુજાણ.
અરે ઘનશ્યામ જ્યારે અયોધ્યાની બજારોમાં નીકળે ને ઉતાવળા ઉતાવળા હાલતા હોય ત્યારે અયોધ્યાના નગરવાસીઓ એમ કહેતા કે અંદરો અંદર પ્રશ્નો પૂછતા કે ઘનશ્યામ એટલા બધા ઉતાવળા કેમ, ત્યારે અંદરો અંદર વાતો કરતા શું કે હરિપ્રસાદ પાંડે નો છોકરો છે એ ચોરી કરીને જાય છે, શું કરે છે, આપણા બધાના મન ચોરીને વયો જાય છે. અને જે ચોર હોય ચોરને ધીમું ધીમું ઓલાય એને ભાગવું જ પડે, એટલે એ દોડે છે. અને અયોધ્યાની બજારમાં ઉભા હોય ને ત્યાં તો લાખો લોકોની ભીડો ભરાતી હોય.
મન હર્યો રે મેરો,
જોર છે તાલી. આ તો એ ચિંતવાનું છે બધું, આ એ ઘનશ્યામને ચિંતવાનું, જોર છે તાલી.
મન હર્યો રે મેરો, ઘનશ્યામ સુજાન, ઘનશ્યામ સુજાન.
મન હર્યો રે મેરો,
અયોધ્યાની બજારમાં નીકળે છે અને વેપારીઓ જયારે ઘનશ્યામ સામુ જોતા ને ત્યારે ત્રાજવા એમને હાથમાં રહી જતા હતા. સોનીઓ ઘાટ ઘડતા હોય ઘાટ ઘડવાનું ભૂલી જતા, કોઈ નામું લખતો હોય તો નામું લખવાનું ભૂલી જતો. ઘનશ્યામ જ્યારે રમતા રમતા એ પનઘટ પર આવે છે, પનિહારીઓ પાણી ભરતી હોય ત્યાં આવે અને ઘનશ્યામ ને જોવે અને અયોધ્યાની નારીઓના મન હરાય જાય, મન હરાય જાય. તો બે ઘડા હોય, એક ઘડો એકદમ એમને મૂકીને એમને માલતી થઈ જાય. ઘનશ્યામ જયારે સૂર્યના કાંઠે જતા ત્યારે અયોધ્યાના જે પંડિતો હતા એ પણ આ મનોહર મૂર્તિને જોઈને અંદરો અંદર વિચાર કરવા માંડતા. ઓહો, કોઈ તો એમ બોલતા આ તો વિષ્ણુ અવતાર લાગે છે, કોઈ તો એમ કે આ તો સાક્ષાત જ્ઞાન લાગે છે, કોઈ તો કે આ તો વૈરાગ્ય લાગે છે. અને ધર્મદેવના આંગણામાં એ ઘનશ્યામને જોવા માટે માણસોની ભીડો ભરાય, ટોળા ને ટોળા લાગતા હોય.
મન હર્યો રે મેરો,
જોર છે તમારા મનમાં એ ઘનશ્યામનું ચિંતન કરો. ડગલી પહેરી હોય, સવાળ પહેર્યો હોય, હા, ગોરા રૂપાળા ગાલ હોય, જમણા ગાલમાં ટીબકડી હોય, અયોધ્યાની નારીઓ ઘનશ્યામના દર્શન કરવા માટે ધર્મદેવના આંગણામાં આવ્યા છે. પણ કંઈક બાનું તો કાઢવું પડે, પણ સમય અને સંજોગોનું ભાન ભૂલાઈ જાય છે કારણ કે આ મૂર્તિ જ એવી છે. ભાઈ ભક્તિ માતાને ઘેરે આવે, ભક્તિ માતા કે કેમ આવી, તો કે માજી દીવો કરવા આવી છું. અરે પણ જોતો ખરી, હજી તો 5 વાગ્યા છે, દી તો આથીમો નથી, તે ખબર પડે કે લે
હે મન હરો રે મેરો, મન હરો રે મેરો, ઘનશ્યામ સુજાન ઘનશ્યામ સુજાન,
માતાજી એકાદશી કીધી છે ખબર હોય તો, એવા બાનુ બીજું બતાવે પણ અંતરમાં આશા એ મનોહર મૂર્તિને નિહાળવાની છે, અને ઈ ઘનશ્યામ જેના હૃદયમાં વસી જાય, ઈ ભગવાન જેના હૃદયમાં આવે ને, એના ગમે એવા પાપ હોય, અરે પાપનો પર્વત કેમ ન હોય, પાપનો પહાડ કેમ ન હોય, પણ પાપનો પહાડ હોય ને તો એનો પ્રલય થઈ જાય છે, કારણ કે આ મૂર્તિ મનોહર છે, અને એટલા માટે નિષ્કુળાન સ્વામી અહિયાં પ્રારંભમાં આ મૂર્તિના ચિંતનમાં મનોહર શબ્દ વાપરે છે, હે એ મનોહર સુંદર મૂર્તિ,
બોલો બોલો,
હા, કારણ કે અહીંયા તો આપણે ગાવાનું, બોલવાનું, ચિંતવાનું, એ જ કરું, બધી ઇન્દ્રિયોના ભગવાનમાં જ કરી દેવી, પછી વાત ક્યારે, કઈ ખાલી કાનને જ આપણે પવિત્ર કરવા એવું નહીં, જીભને પવિત્ર કરવાની, હાથને પવિત્ર કરવાના, બધાયને, હે દેશી રીતે આવડે છે તમને, હે બોલો લ્યો, એ મનોહર સુંદર મૂર્તિ, અને સહજાનંદ સુખરૂપ, એ નખ શીખ સુધી નિરખતા, એ આવે આનંદ અનુપ, એક એક શબ્દનો સ્વામી અદ્ભુત પ્રયોગ કરે છે, મનોહર મૂર્તિ, જે મૂર્તિ મનને હરી લેવી છે, આપણા હૃદયમાં દિવ્ય પ્રકાશ ઉભો કરો, એ પ્રકાશમાં દિવ્ય તેજમાં ભગવાન શ્રી હરિના સ્વરૂપને ધારો, અને સ્વરૂપને ધારતા જાઓ, અને કથા સાંભળતા જાઓ, મનોહર મૂર્તિ મનને હરી લેવી છે, સુંદર છે, કેવી મૂર્તિ છે, એટલી બધી મહારમણીય મૂર્તિ છે, ભગવાન શ્રી એટલા બધા અદ્ભુત છે,
કુહટી કામ તણી છબી છાજે રે,
કુહટી કામ તણી છબી છાજે રે,
કુહટી કામ તણી છબી છાજે રે, હે હરિનું હસવું જોઈ જરા લાજે રે,
હરિનું હસવું
જોઈ જરા લાજે રે, હરિનું હસવું જોઈ જરા લાજે રે, હરિનું હસવું
જોઈ જરા લાજે રે,
આવી મનોહર મૂર્તિ છે, કરોડો કામદેવને લજ્જા પમાડે એવા ભગવાન શ્રી હરિ રૂપાળા છે, એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે મનોહર સુંદર મૂર્તિ સહજાનંદ સહેજે સહેજે આનંદ આપે છે, આ સહજાનંદનું જે ચિંતન કરે છે સહેજે સહેજે એ આનંદી બની જાય છે, જે ભગવાન સુખરૂપ છે, કેવા છે, સુખરૂપ, સુખની તો ખાણ છે, સુખના તો ઢગલા છે, સુખના તો એ દરિયો છે, શું છે, આ સુખ જોઈ છે તમારે, સ્વામી કે સુખ સુખ હું કરો છો, સુખ જોતું હોય તો આ સહજાનંદમાં વળગો તો સુખના તમને આનંદના દરિયા ઉમટશે, દરિયા ઉમટશે, હો દરિયા, સુખ માટે બીજે ત્રીજે ફાંફા મારવાની ક્યાંય જરૂર નથી, સુખની આશા હોય તો આ સહજાનંદમાં વળગો, બેડો પાર થઈ જાય, સ્વામી અદ્ભુત એક એક પંક્તિઓ લખે છે, મનોહર સુંદર મૂર્તિ સહજાનંદ સુખરૂપ, અને એ મૂર્તિમાં જે વળગ્યા એ સુખિયા થયા, સુખિયા થયા, સુખિયા થયા, તો એવા સુખિયા થયા કે એમાંથી એને બહાર આવવાનું મન જ ન થયું. એ અક્ષરના મુક્તો એ મૂર્તિના સુખે સુખિયા છે તો કરોડો કલ્પ અને પળની માફક ઉયા જાય, કરોડો કલ્પ અને સેકડ પળની માફક ઉયા જાય. એટલા માટે સ્વામી લખે, મનોહર સુંદર મૂર્તિ સહજાનંદ સુખ રૂપ નખ શીખ સુધી નિરખતા. કેવી રીતે? નખથી તે શિખા પર્યંત, નખ શીખ સુધી નિરખતા આવે આનંદ અનુપ. અદભુત શબ્દો સ્વામીના. સ્વામી કે આનંદ તો મળે, પણ કેવો આનંદ? જે આનંદની કોઈની ઉપમા ન આપી શકાય એવો આનંદ એને પ્રાપ્ત થાય છે. પણ કોને? કે નખથી શિખા પર્યંત આ મૂર્તિનું જે ચિંતન કરશે એને એવો આનંદ પ્રાપ્ત થશે. કારણ કે ભગવાન સ્વયં પોતે આનંદનો દરિયો છે. અદભુત સ્વામી મંગળાચરણ કરે છે.
હે પ્રથમ પ્રભુ પ્રગટ રે, પ્રથમ પ્રભુ પ્રગટ રે, રાખુ રુદિયા માય.
સ્વામી કે હું ગ્રંથ નો પ્રારંભ કરું છું, પણ પ્રારંભ કરતા કેવી રીતે? પેલા તો મારા હૃદયમાં ભગવાન નું ચિંતન કરું છું, અને તમને પણ કહું છું ભાઈ, આપણે બધાએ હૃદયમાં ભગવાનને સંભાળી અને આ કથાનું શ્રવણ કરીએ અને ગાઈએ.
એ પ્રથમ પ્રભુ પ્રગટને રાખું હૃદયા માય, અંગો અંગ અવલોકીને અંતર રહું છાવ, અંગો અંગ અવલોકીને અંતર રહું છાવ, અંગો અંગ અવલોકીને અંતર રહું છાવ.
અદભુત સ્વામી લખે છે, સૌ પ્રથમ ભગવાન શ્રીહરિના સ્વરૂપનું મારા હૃદયમાં સ્વામી કે ચિંતવન કરી, અંગો અંગને હું ધારી, અંગો અંગ અવલોકીને અંતર રહું ઉછાવ. અંતરમાં સ્વામી કે મને એટલો બધો આનંદ થાય છે, એટલો બધો આનંદ થાય છે કે ન પૂછો વાત. એમ કહી સ્વામી હવે સ્વામીની કલમ આગળ ધપે છે. હો ભગવાન શ્રીહરિનું સ્વરૂપનું ચિંતન કરાવે છે આપણને. અને હવે તમે બધા તૈયાર થઈ રહેજો, કટિબદ્ધ થઈ ગયા, હથિયાર બાંધીને સજ. હવે સ્મૃતિ હરિસ્મૃતિ ગ્રંથનો પ્રારંભ થાય છે. અહીંયા આવી ગયા કે બહાર છો? અહીંયા જ છો ને? હા તો વાંધો નહીં, કટિબદ્ધ થઈ ગયા. હા પણ આમ ઢીલા બેઠા હોય કટિબદ્ધ ન કહેવા, રડવા જાવ ને આમ ઢીલો બેઠો હોય અલગ. અહીંથી હરિસ્મૃતિ ગ્રંથનો પ્રારંભ થાય છે. સ્વામી આપણને ભગવાનના સ્વરૂપનું ચિંતન કરાવે છે. હવે આપણે પણ બધા સાવધાન બની અને ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવા માટે કટિબદ્ધ થઈએ. અહીંથી મૂર્તિનું વર્ણન આવે છે. જે પ્રમાણે વર્ણન આવતું જાય એ પ્રમાણે તમે તમારા મનની વૃત્તિઓને ભગવાનમાં ઠેરાવતા જાજો, ગાતા જાજો, મહા આનંદ આવશે. હા ઘડીક વાર બધું ભૂલીને હવે અહીંયા અઠવાડિયું તો સાધુ જ થઈ જવાનું છે. તમારે એમ નથી માનવું કે અમે હરિભગત છીએ, એમ સાધુ જ છીએ. હું છી? હા કાંઈ નહીં, ધંધો બિઝનેસ ઘર બર કાંઈ નથી, અમે બધા સાધુ છીએ. હું છો બધા તમે પાકું? હા તો વાંધો નહીં.
હે પુરુષોત્તમ પરમ દયાળ નાથ, નિરખ્યા છે શ્રી ભક્તિ ધર્મ ના બાળ નાથ, નિરખ્યા છે શ્રી ભક્તિ ધર્મ ના બાળ નાથ, નિરખ્યા છે.
તાલી કે સાથ ગાઈએ, વહી તો હરિ ધ્યાન કા વિષય હે ભાઈ, અહીંયા તો ધ્યાન નો અભ્યાસ કરવાનો છે. कीजिए कि हमें ध्यान की पाठशाला में बैठे हैं। हे पुरुषोत्तम पुरुषोत्तम परम दयाल नाथ निर्ख्यात श्री भक्ति धर्म ना बाण नाथ निर्ख्यात
श्री भक्ति धर्म ना बाण नाथ निर्ख्यात
सुखदाई सहजानन सतसंगीना सुख कंदनाथ निरख्या छे
सतसंगीना सुख कंदनाथ निरख्या छे
सुखदाई सहजानन અંગો અંગ માય વિનાશ નાથ નિરખ્યા છે હે તેણે હૈયે છે હુલાસ નાથ નિરખ્યા સ્વામી કે ભગવાન સ્ત્રીના અંગો અંગનું હું ચિંતવન કરું છું એના કારણે મારા હૃદયમાં એટલો બધો આનંદ છે એટલો બધો આનંદ છે એ મારે કયા શબ્દમાં વર્ણન કરવું મારા હૃદયમાં આનંદના ઉદ્ધી ઉલટે છે એમ કહીને સ્વામીની પંક્તિ સ્વામીની કલમ હવે આગળ ધપે છે પ્રથમ પેખીને બેપાવનાથ નિરખ્યા છે આવે અંતરે ઉછાવનાથ નિરખ્યા છે
આવે અંતરે ઉછાવનાથ નિરખ્યા છે
આપણા હૃદયમાં એક દિવ્ય પ્રકાશ ઉભો કરો દિવ્ય તેજ ને દિવ્ય પ્રકાશ અક્ષર નું તેજ એ હું સ્વયં પોતે છું એમ કલ્પના અને એની મધ્યે ભગવાન શ્રીહરિ ની મનોહર મૂર્તિ છે કરોડો કરોડો સૂર્યચંદ્ર ઝાંખા પડી જાય એવું એ ભગવાન શ્રીહરિ ના સ્વરૂપમાંથી તેજ વહી રહ્યું છે એ મૂર્તિમાં મનની વૃત્તિ ઠેરાવો અને સૌ પ્રથમ હવે મનની વૃત્તિ આપણે ભગવાનના ચરણમાં લગાવો અને ગાઓ પ્રથમ પેખીને બે પાવનાથ નિરખ્યા છે આવે અંતરે ઉછાવનાથ નિરખ્યા છે
આવે અંતરે ઉછાવનાથ નિરખ્યા છે
એ ભગવાન શ્રીના મનોહર સુંદર સરસ મજાના ચરણ કમળ છે જે ચરણ કમળમાં મન રહેતાની સાથે જ અંતરમાં આનંદના ઉદ્ધિ ઉલટે છે માયાના તાપો ટળી જાય છે એવા મહામનોહર એ ચરણ છે અંબુજ અરુણ વરણ બે ચરણ નાથ નિરખ્યા છે હરિ ભક્તોના ભય હરણ નાથ નિરખ્યા છે
હરિ ભક્તો
ભય હરણ
ભક્તોના ભર હરણ નાથ નિરે ક્યાં છે,
હરિ ભક્તોના ભર હરણ નાથ નિરે ક્યાં છે.
અંબુજ, અંબુજ એટલે લાલ, અંબુજ એટલે કમળ, અરુણ એટલે લાલ, લાલ કમળ જેવા ભગવાનના ચરણારવિંદ છે. જે ચરણારવિંદનું ચિંતન કરે છે એનો ભગવાન શ્રી હરિ જન્મ મરણનો ભયને હરી લે છે, એના આલોક અને પરલોકના તમામ ભયોનું એ હરણ કરી લે એવા એ મહામનોહર એ ચરણારવિંદ છે. માટે ભગવાનના ચરણારવિંદનું ચિંતન કરીએ અને ગાઈએ તાલિકા સાથે. મહા મોટા ભયને ટાળનારા ચરણારવિંદ છે. જે ચરણારવિંદના ચિંતનના પ્રતાપે ઈશ્વરો આ બ્રહ્માંડનું સર્જન કરે છે.
હે અંબુજ અરુણ વરણ બે ચરણ નાથ નિર ક્યાં છે, હરિ ભક્તો ના ભર હરણ નાથ નિર ક્યાં છે,
હરિ ભક્તો
શોભે ચિહ્ન સોળ નાથ નિર ક્યાં છે, અવ લોકે સુખય તોલ નાથ નિર ક્યાં છે,
અવ લોકે સુખય તોલ નાથ નિર ક્યાં છે.
તેમાં શોભે ચિહ્ન સોળ નાથ નિર ક્યાં છે, અવ
સુંદર સરસ મજાના સોળ ચિહ્નો શોભે છે અને એને જે ચિંતવન કરે છે સ્વામી કેવો અદ્ભુત શબ્દ પ્રયોગ કરે છે કે એ ચિહ્નોનું ચિંતવન કરે એને અપાર સુખની પ્રાપ્તિ, અતોલ તોળીને એટલું એમ નહીં પણ અમાપ સુખની પ્રાપ્તિ થાય. માટે તાલિકે સાથ, તાલિકે સાથ એ ભગવાનના સ્વરૂપમાં મનને રાખી, ભગવાનના ચરણમાં રહેલા ચિહ્નોના મન રાખી અને ગાઈએ.
હે તેમાં શોભે ચિહ્ન સોળ નાથ નિર ક્યાં છે, અવ લોકે સુખય તોલ નાથ નિર ક્યાં છે,
અવ લોકે સુખય તોલ નાથ નિર ક્યાં છે.
એ સાથે અહીંયા કથાનો સમય પૂર્ણ થાય છે.